તારીખ 23/5/1987 પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 121 અને 122 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 91.
પ્રેરણાનું બોલ છે. શું કરવાથી તું સુખી થઈશ? કે આત્મા મહિમાવંત વસ્તુ તને બતાવીએ છીએ, અનંત મહિમાવંત વસ્તુ તને બતાવીએ છીએ. જગતની ચાર ગતિની પામર અવસ્થામાં પણ તું શુદ્ધ પદાર્થ રહ્યો છો. તારી શુદ્ધતા એવી ને એવી અકબંધ રહી છે, એ તારો કોઈ મહિમા અચિંત છે. મૂળ સ્વરૂપ અને મૂળ સ્વરૂપે સદાય રહેવું એવું જે અસ્તિત્વ, એ વસ્તુના અનંત સામર્થ્યને સૂચવે છે. વસ્તુમાં એવું અનંત સામર્થ્ય ન હોય તો વસ્તુનો કાળે કરીને નાશ થાય, અથવા કાળે કરીને વસ્તુ કોઈ એવી પરિસ્થિતિમાં હોય કે જેમાંથી એનું બધું સત્વ હણાઈ ગયું હોય. અહીંયા કહે છે કે તારું મૂળ સત્વ છે એ સદા એવું ને એવું રહે છે, એ કોઈ વસ્તુના સામર્થ્યનો અચિંત્ય મહિમા છે. એ તને બતાવીએ છીએ, એ વિષય તું ભૂલો છો, એ વિષયમાં તારી સાવધાની નથી. તારી સાવધાની કોઈ અન્ય પ્રકારે સંયોગમાં છે, અને એથી કરીને તને દુઃખ અને જન્મ મરણની પ્રાપ્તિ થાય છે. એટલે આ કોઈ મહિમાવંત વસ્તુ તને બતાવીએ છીએ, તું અંદર ઊંડો ઉતરીને જો. ઉપર ઉપરથી નહીં પત્તો ખાય, તું અંદર ઊંડો ઉતરીને જો. આ માર્મિક વાત છે. ઊંડો ઉતરવું એટલે શું? આ ગ્રંથમાં ઊંડા શબ્દનો પ્રયોગ અનેક જગ્યાએ છે. ઊંડો ઉતરીને જો એટલે તારા અનુભવને જો, તારા અનુભવથી તારા સ્વભાવને જો. એ જોવામાં તારે ઊંડું ઉતરવું પડશે. વસ્તુના સ્વરૂપની જે ઊંડાઈ છે, ગહેરાઈ છે, એને સમજવા માટે, એને જાણવા માટે એટલી ગહેરાઈમાં જવું પડે છે, એટલી ઊંડાઈમાં જવું પડે છે. કહે છે કે તું અંદર ઊંડો ઉતરીને જો. ઉપર ઉપરના વાંચન વિચારથી વસ્તુ ગમ્ય થતી નથી. કહેવાનો મતલબ એ છે, જ્યાં સુધી વસ્તુના અનંત ગંભીર સ્વભાવને અવલોકનથી પોતાને ભાસીમાન ન થાય કે હું આવો છું, ત્યાં સુધી ઉપર ઉપરના વિચારોથી કે વિકલ્પથી, વાંચનથી, વિચારણાથી કોઈ વસ્તુનો પત્તો લાગતો નથી. એમ કેમ છે? તું અંદર ઊંડો ઉતરીને જો, એમ કે છે. તારામાં બીજે ક્યાંય જવાનો, ઊંડા ઉતરવાની અંદર જવાનો કાંઈ પ્રશ્ન નથી. તારામાં તું અંદર ઊંડો ઉતરીને તને જો, અને તારું જે અસલી તત્વ છે તારું જે મૂળ તત્વ સત્વ છે એને ઓળખ, એની પીછાણ કર. પહેલામાં પહેલી વાત આ છે, જ્યાં સુધી પોતાના સ્વયંના મૂળ સ્વરૂપને ઓળખવામાં ન આવે ત્યાં સુધી એ પણ કાર્ય એનું સાચી દિશામાં થાય એ સંભવિત નથી. એટલે સ્વાધ્યાયના યોગે, સત્સમાગમના યોગે પ્રથમમાં પ્રથમ પોતાના શુદ્ધાત્મ સ્વરૂપને ઓળખવું, મૂળ અસલી તત્વને ઓળખવું, એવી શાસ્ત્રાજ્ઞા છે, એવી સત્પુરુષોની આજ્ઞા છે. આ પહેલામાં પહેલી વાત છે. પ્રથમ શું કરવું જોઈએ કે પ્રથમ જ પોતાના મૂળ સ્વરૂપને ઓળખવું જોઈએ અને એ ઓળખવામાં પોતાની શક્તિ અને સમયનો ઉપયોગ થવો જોઈએ, સદવ્યય થવો જોઈએ. અસલી તત્વની ઓળખ, તારું દુઃખ ટળશે, જરૂર તારું દુઃખ ટળશે. તારા અનંત સુખ સ્વરૂપને ઓળખતા અવશ્ય તારું દુઃખ ટળશે, અવશ્ય તારી આકુલતા ટળશે અને તું પરમ સુખી થઈશ. સાધારણ સુખી થઈશ એમ ન લીધો. ચાલ, તારા બધા પ્રશ્નો છે એની સગવડ થઈ જશે, તને ધનનું દુઃખ હશે તો ધન અપાવી દેશે, કે તને બીજી કોઈ શરીરની રોગિષ્ઠ દશા હશે તો તંદુરસ્તી અપાવી દેશે અને તું સુખી થઈ જઈશ. એવું સાધારણ સુખની વાત નથી, પરમ સુખી થઈશ એમ કહે છે. તારું ચાર ગતિનું સર્વ પ્રકારનું દુઃખ ટળશે અને પરમ એટલે ઉત્કૃષ્ટ સુખી થઈશ. સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન અનંત જ્ઞાન સહિત આવી વાત છે. એ પોતાના મૂળ સ્વરૂપને ઓળખે તો આ પરિણામ આવે એમ લેવું છે. ઊંડો ઉતરીને તારા ઊંડાણમાં રહેલા તળમાં રહેલા સ્વભાવને જો એમ કહેવાય. પર્યાય ઉપર ઉપર છે, પર્યાયના ક્ષણિક ભાવોને અને પર્યાયત્વને નહીં જોતા ત્રિકાળી સ્વભાવને તું જો, તો એ તારું મૂળ અસલ સ્વરૂપ છે એને ઓળખતા તું ન્યાલ થઈ જઈશ, તને પરમ સુખ થશે એટલે તું ન્યાલ થઈ જઈશ, તારી રખડપટ્ટી જન્મ મરણ બધું મટી જશે. આયુષ પૂરું થાય તો એ મરણના પ્રસંગથી બચાવવા કોણ સમર્થ છે? ચક્રવર્તી હોય તો પણ એને દેહ છોડે છૂટકો છે અને દેહ છૂટ્યો એ પછી નવો દેહ ધારણ કરવામાં કોઈ એના વશની વાત નથી કે મારી ઈચ્છા પ્રમાણે હું રહું ને જઉં અને ઉત્પન્ન થઉં બીજા શરીરમાં, એ પરિસ્થિતિ રહેતી નથી. કેમ કે એ કુદરતી વ્યવસ્થા છે કે જીવના પરિણામ અનુસાર એનું ફળ આવ્યા વિના રહે નહીં. સંસાર અવસ્થામાં આ સંસારમાં જીવ રૂચિએ કરીને પુદ્ગળ પરિણામને અથવા પુદ્ગળ પદાર્થોને સેવે છે અને એના ફળમાં એને સંસાર દુઃખ અવશ્ય થાય થાય ને થાય જ, અનિવાર્ય પરિસ્થિતિ છે. એમાં કોઈ બીજી ઇન્દ્ર નરેન્દ્ર જીનેન્દ્રનું કાંઈ ચાલે એવું નથી, વસ્તુ સ્થિતિ છે. ઉપર ઉપર દેખાય છે, હજી ઊંડો જાય એમ કે છે, હજી ઊંડો ઉતરે એમ કેવું છે. જેટલો ઊંડો ઉતરીશ, ગિરાનું ના વેપાર શીખવા બેસે, ઝવેરી થયો ન હોય પણ ઝવેરી થવા માટે હીરા બજારમાં જઈને ઝવેરીની દુકાને હીરા જોવે ત્યારે એને બધા હીરા સરખા દેખાય. કેમ કે બધા વ્હાઇટ સ્ટોન છે, બધા ઉપર ઉપરથી તો સરખા જ દેખાય, આ સરખો છે, આ સરખો છે, બધા પહેલ પાડેલા હીરા છે, પણ બધા બધાનું કિંમત જુદી જુદી છે. કેમ કે એને ઊંડો ઉતરીને જોવે છે કે આમાં શું શું ભર્યું છે અને શું શું નથી, અસ્તી ને નાસ્તી થી આની મેલપ કેટલી નથી અને આની સ્વચ્છતા કેટલી છે, એના જેટલા ગુણો છે, કિંમત આંકવા માટેના એ બધાને જોવા માટે એનો ઊંડો અભ્યાસ કરે ત્યારે જણાય છે કે નહીં. દિલ્હીમાં ચાંદની ચોકમાં કાપડની લારી વાળા ઉભા રહીએ છે, શૂટિંગ ને શર્ટિંગ ને તમે માગો તો કહે કે તમને સ્ટોરમાં 65 રૂપિયા 50 રૂપિયા મીટર મળશે, અમે 30 રૂપિયા મીટર આપીએ છીએ. એવું સરસ દેખાય, ડિઝાઇન કલર બધો સારામાં સારી મિલનો હોય એવો, અને 20માં માગો તો આપી દે અને 15માં માગો તો આપી દે. સ્ટોરની અંદર 100-150 રૂપિયા મીટર ના લાગે, અમે 30 રૂપિયામાં બહુ ઓછે ભાવે વેચીએ છીએ, કેમ કે અમારે કાંઈ ખર્ચો નથી દુકાનનો. આ લોકો તો મોટું ભાડું ભરે છે, ખર્ચા રાખે છે માણસોના, અમારે કાંઈ એના ઉપર ખર્ચ થતો નથી. 30 રૂપિયા મીટર નફો અમે બહુ ઓછો કરીએ, માગો તો 15-20 રૂપિયા મીટર આપે. દેખાય એવું જ સરસ કાપડ, ધોવો એક વખત પછી ખબર પડે કે આ તો એને ઊંડા ઉતરીને જોવું પડે કે એમને એમ લઈ લેવાય, એમને એમ લઈ લેવો, ઉપાડી આવો, ત્યાંથી વેચવા લાવો કે ભાઈ આ બહુ સસ્તું છે ને આમાં તો વધારે નફો મળશે. અહીંયા લાવીને ઉધાર વેચો, ઘરાક જાણીતા હોય એ ધોઈને લાવે પાછો, આ શું કર્યું તમે, આ તમારું કાપડ પાછું ન લ્યો તો કાંઈ ઉઘરાણીના પૈસા આપશો નહીં આપે. કોઈ પણ ચીજને ઓળખીને એનો અસલ સ્વભાવ શું છે એ નક્કી કર્યા વગર કોઈ રીતે એનો ઉપયોગ થઈ શકે એવું નથી. આ તો સર્વસાધારણ વાત છે કે નહીં. ચા લેવા જાય છે કે ભાઈ સારી ચા વેચતા હોય એની દુકાને જાઓ, બધા બોર્ડ તો મારે છે અહીંયા દાર્જિલિંગની ફલાણીની ઢીંગણીને સારા આસામની હારા મારી ચા આપશો, પણ કેમ પ્રતિષ્ઠા વાળાને ત્યાં જાય છે, ખબર છે કે આનો ભાવ ઊંચો છે, હાથે કરીને વધારે પૈસા દેવા જાય છે એમ છે. ખરેખર એ વિષયમાં એ ઊંડો ઉતર્યો છે કે પૈસા વધારે લાગે તો પણ અહીંયા છેતરામણ નથી, અથવા મર્યાદિત છેતરામણ છે, ભલે અહીંયા બીજા કરતા પૈસા વધારે લાગશે તો પણ માલ અહીંથી લેવો જોઈએ એમ ક્યાંથી નક્કી કરે છે. એની પ્રમાણિકતા ને એની પ્રેસ્ટીજ પ્રસિદ્ધ છે. તો આ વિતરાગી દેવ ગુરુ શાસ્ત્ર છે એની પ્રમાણિકતા કેટલી, નિર્દોષ પરમાત્મા છે, મૂળ તો આદિ પુરુષ છે, આપ્ત પુરુષ છે, એ તો અર્યંત ભગવાનના શ્રીમુખેથી નીકળેલી વાણી, પ્રવાહિત થયેલી વાણી છે, જેને આપણે જીનવાણી કહીએ છીએ. સંપૂર્ણ નિર્દોષ, પરિપૂર્ણ નિર્દોષ પરમાત્મા, એનો માલ બધા વેચે છે. ગુરુદેવ પણ એમ કહેતા, કુંકુંદાચાર સિમંદર ભગવાન પાસેથી માલ લઈને આવ્યા, એમના આડતિયા થઈને વેચે છે, અમે પણ એના અનુચર થઈને આ વાત કરીએ છીએ, પોતે પણ એના સેવક થઈને વાત કરે છે. ઊંડો ઉતર, ઊંડો જા, ઊંડો જા, ઊંડાણ થી પછી ઊંડાણ થી કર. હું જ્ઞાયક છું એમ ભલે પહેલા ઉપલકપણે કર, અથવા પહેલા તને ઉપલકપણે એવો ભાવ થશે, ઉપલક ઉપલક ભાવે હું જ્ઞાયક છું, જ્ઞાયક છું એમ તને થાય, પણ પછી ઊંડાણથી કર. એમ વાત લીધી છે. શુભાશુભ ભાવથી જુદા જ્ઞાયકનો જ્ઞાયકપણે અભ્યાસ કરીને જ્ઞાયકની પ્રતીતિ કરવી અથવા પ્રતીતિ હોય તો દ્રઢ કરવી, એ પ્રકારે જ્ઞાયકને ઊંડાણથી પ્રાપ્ત કરવો, ઊંડાણથી પ્રાપ્ત કરવો, અનુભવથી પ્રાપ્ત કરવો. વિચાર છે એ ઉપલબ્ધ છે, અનુભવ છે એ વિષયનું ઊંડાણ છે. ધ્રુવ જ્ઞાયકનો ઊંડાણથી અનુભવ કર, અંતર્મુખ થઈને એનો અનુભવ કર. એ વસ્તુ જ ઊંડાણમાં રહેલી છે, ત્યાં એનો અનુભવ કરવા માટે પર્યાયને ઊંડે ગયા વિના અનુભવ થાય એવું નથી. શુભાશુભ ભાવ તો ઉપર છેલ્લા પરિણામ છે અને આત્માનો જ્ઞાયક સ્વભાવ છે એ ઊંડું ઊંડું તત્વ છે. સોગાનીજી એક પત્રમાં લીધું છે, દેહથી અને કર્મથી, શુભાશુભ પર્યાયથી અને શુદ્ધ પર્યાયથી, પણ ઊંડા ઊંડા ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક તત્વ તે હું છું એમ શ્રદ્ધાએ પ્રસરી જવું, તેને વાસ્તવિક શ્રદ્ધા કહેવામાં આવે છે. 17 નંબરનો પત્ર છે. બીજી પણ એમાં અપેક્ષા લાગે છે કે જ્યારે જીવ પોતાના જ્ઞાયક સ્વભાવની સન્મુખ થાય છે અને ઊંડા સ્વભાવ પ્રત્યે ઊંડાણમાં ચાલ્યો જાય છે ઉપયોગ, ત્યારે એને બહારના કોઈ પણ પદાર્થોનો ઉપયોગ અથવા ખ્યાલ રહેતો નથી. સ્પર્શાદી વિષયનું પણ એને સુદ્ધા ભાન રહેતું નથી, એટલે કોઈ સ્પર્શ કરે તો પણ એને ખબર ન પડે. તો અવાજનો તો પ્રશ્ન જ રહેતો નથી કે અવાજથી ખલેલ પડે. એને શુદ્ધાત્માનું ઊંડું ધ્યાન કહેવામાં આવે છે. તો એ ઊંડું કેમ કહ્યું કે બહારની ખબર ન રહી માટે ઊંડું. ગુરુએ એવો દ્રષ્ટાંત આપતા કે જેમ કોઈને પાણીની તરસ લાગી હોય ને જંગલમાં કોઈ કૂવો જુએ, ઘોડા ઉપર બેઠો બેઠો પાણીની શોધ કરતો હોય મારતે ખોડે, એમાં કૂવો જુએ, જો તરસ લાગી હોય તો એને ઘોડા ઉપરથી ઉતરી વાંકા વળી અને કૂવામાં તળિયે પાણી છે કે નહીં એની તપાસ કરવી જોઈએ. મારતે ઘોડે એને પાણી કેમ દેખાશે, હાલતા ઘોડે એમ વિકલ્પના ઘોડા ઉપર બેઠો છો, ઊંડો જ્ઞાયક સ્વભાવ દેખાય એવું નથી. એટલે એ ઉપમાથી સમજાવે છે કે આ પૂજ્ય બેનશ્રીના મૂળ શબ્દમાં એ તળ શબ્દ આવે છે, તળ, તળમાં જાતું, તળમાં જા, વસ્તુના તળમાં જાતું, તળિયે જાતું. ગુરુદેવ બીજો દ્રષ્ટાંત લેતા હતા કે જેમ કોઈ કોશિયો ધુમકો મારે છે પાણીમાં, કોશિયો મારે છે કે નહીં, કોશની જેમ પડે એને કોશિયો કે છે, પણોઠી મારીને ધુમકો મારે એને પણોઠીઓ કે છે. પાણી પાંચ માથોડા હોય ને પણોઠી વાળીને પડે તો એક માથોડામાંથી પાછો ઉપર આવી જાય, નીચે 5-6 ફૂટ માંડ જાય અને પાછો ઉપરની સપાટી ઉપર માણસ તરે. પણ જો કોશની જેમ પડે તો સીધો 25-30 ફૂટ જેટલું પાણી ઊંડું હોય તળિયે ચાલ્યો જાય, 1 સેકન્ડમાં સરસરાટ કરતો કોશ પડે એમ. નીચે તળિયે જે વસ્તુ હોય, માટી હોય, રેતી હોય, હાથમાં લઈને આવે ને બતાવે કે જુઓ આ છેઠ તળિયે જઈને આવ્યો. એમ અહીંયા ઉપયોગ છે એ અંતર્મુખ થઈને જેમ વીજળી સરસરાટ કરતી ઉતરી જાય છે અંદરમાં પર્વતમાં, એમ અસંખ્ય પ્રદેશે ઉપયોગ અંતર્મુખ થઈને સ્વભાવના તળનો અનુભવ કરે છે, એ રીતે એના ઊંડાણને સમજાવવા માટે અનેક દ્રષ્ટાંત લેવામાં આવ્યા છે. એને ભાવ ભાસવો જોઈએ, એમ બધું કહેવામાં ભાવે શું સ્થિતિ છે, એના ભાવની શું સ્થિતિ છે, એ ભાવ ભાસે તો એને માર્ગ હાથમાં આવે, માર્ગ સૂજે એને. એ માર્ગ સુજાડવા માટે અનેક વાતો કરી છે. હા બરાબર, ભાવ ભાષણ થાય સ્વરૂપનું, એને ઓળખાણ કહે છે, અસલી તત્વને ઓળખ એ ઓળખાણ છે. ગુરુવારે વિશે ચાલ્યો ને, અસ્તિત્વને એક વાર અસ્તિત્વને પકડે, અસ્તિત્વને ઓળખે તો એ સમ્યક દર્શનનું અંગ છે એમ કહ્યું. સમ્યક દર્શનનું એ અંગ છે, દર્શન થઈ જશે એને, સમ્યક દર્શનનું કારણ ઉત્પન્ન થઈ ગયું. સમ્યક દર્શન કેમ કરતા થાય, કે સ્વરૂપને ઊંડાણથી એટલે સ્વભાવથી ઓળખે, એ ઓળખે તો એને અનુભવ થાય, ઓળખ્યા વિના અનુભવ થાય એને. કેમ કે અનુભવમાં એકાગ્રતા જોઈએ, એકાગ્રતા થવા માટે આકર્ષણ ઊભું થવું જોઈએ, અને આકર્ષણ થવા માટે ઓળખાણ જોઈએ. ઓળખાણ વિના આકર્ષણ થાય નહીં, ને આકર્ષણ થયા વિના અનુભવ એકાગ્રતા થાય નહીં. સીધે સીધી વાત છે. અહીંયા ઘણી જગ્યાએ વાત આવશે, તું તારા સ્વરૂપને ઓળખ, સ્વરૂપને ઓળખ. અનુભવ પહેલા નિર્ણય હોય છે એ વાત પણ આવે છે. નિર્ણયનો વિષય સાચો છે ને. 136 સંકિત પહેલા એટલે સમ્યક દર્શન પહેલા પણ વિચાર દ્વારા નિર્ણય થઈ શકે છે, આ આત્મા છે અથવા આવો આત્મા હું છું, હું આત્મા આવો છું, એમ પાકો નિર્ણય થાય છે. ભલે હજી અનુભૂતિ ન થઈ હોય, હજી સમ્યક દર્શન ન થયું હોય, તો પણ પહેલા વિકલ્પની દશામાં વિકલ્પ સહિત પણામાં નિર્ણય હોય છે ખરો. આ સમ્યક દર્શન પહેલાની ભૂમિકા છે, છે કે બધી વાત આવી છે, છે કે નહીં સ્પષ્ટ. નિર્ણયનો વિષય સમ્યક દર્શન પહેલા છે, અને એવું પહેલા સમ્યક દર્શન પહેલા એવી સ્થિતિ હોય છે, એમને એમ સમ્યક દર્શન હોતું નથી એમ અહીંયા કહેવાનો અભિપ્રાય છે. સ્પષ્ટ વિષય છે. 136 પહેલા પણ વિચાર દ્વારા નિર્ણય થઈ શકે છે, આત્માનો નિર્ણય થઈ શકે છે, બરાબર નિર્ણય થઈ શકે છે, યથાર્થ નિર્ણય, પાકો નિર્ણય થઈ શકે છે, કે જે નિર્ણયના બળથી એને નિર્ણયનો વિષય પોતાનું અભેદ અનુભૂતિ સ્વરૂપ છે આત્મા. નિર્ણયનો વિષય અભેદ અનુભૂતિ સ્વરૂપ સ્વયં આત્મા પોતે છે, એનો નિર્ણય એની અભેદ અનુભૂતિ પ્રગટવાનું કારણ થાય છે. નિર્ણય બળવત્તા તું આત્મામાં જા તો તારું અથડાવું મટી જશે, એમ કહે છે કે પહેલા ભાવે અથડવું, અથડાવું, આથડવું બંધ કર. આથડવું ગુજરાતી ભાષાનો શબ્દ છે ખ્યાલમાં, આથડવું એટલે ભટકવું, એને આથડવું કહે છે ગુજરાતીમાં. ભટકવું, રખડવું, આથડવું, અથડાવું, એ બધું એક અર્થ છે. તું આત્મામાં જા તો તારું અથડાવું મટી જશે. ચાર ગતિની જે ભટકણ છે એ ચાર ગતિની અથડામણ છે. સરકારી નોકરિયાતને ઉપરા ઉપરી બદલી કરે ત્યારે એમ કહે છે, ક્યાંથી ક્યાં તમને તમારે અથડવું પડે છે, ઘડીકમાં તમને બિહારના જંગલમાં મૂક્યા તો ઘડીકમાં ઓરિસ્સામાં ફેંક્યા, તો ઘડીકમાં પંજાબમાં નાખ્યા, તો ઘડીકમાં વળી આસામમાં નાખ્યા. ક્યાંય ના ક્યાંય અથડવું પડે છે એમ નથી કહેતા. પણ આમ ફરવું સારું ન લાગે કે એમાં જીવને આકુલતાને દુઃખ થાય છે. ઠરીને ઠામ થવામાં એને શાંતિ છે. શેમાં જીવને શાંતિ છે? ઠરીને ઠામ થવામાં શાંતિ છે, આથડવામાં શાંતિ નથી. એ દ્રવ્ય ભ્રમણ છે, દ્રવ્ય ભ્રમણ છે. મુસાફરી કરતા કરતા એ વિચાર વધારે આવે છે. જ્યારે પણ મુસાફરી કરે, ક્ષેત્રથી ક્ષેત્રાંતર થવું તે દ્રવ્ય ભ્રમણ છે. આ એક ભાવમાંથી બીજા ભાવમાં જાય ત્યારે ક્ષેત્રાંતર થાય છે ને, ત્યારે વાહન વગરની મુસાફરી છે. કોઈ વાહનની એ વખતે જરૂર નથી પડતી જીવને. શરીરનો આધાર પણ છોડે છે. શરીર આ ચાલવા માટે પગ જોઈએ કે નહીં, પગ વગર ચલાય કે નહીં, કે તારે કેટલા યોજન પગ વગર ચાલ્યો છું તને ખબર છે? કે પગથી ચાલ્યો છો એથી અનંત તો પગ વગર ચાલ્યો છો, બરાબર છે? પગેથી ચાલ્યો કેટલું પગથી તું ચાલી શકે? થાકી જાય. પગ વગર અનંત ચાલે, હજારો લાખો યોજન દેવલોકમાં જાય, અસંખ્ય યોજન ઉપર જાય, નારકીમાં અસંખ્ય યોજન નીચે જાય, અઢી દ્વીપની બહાર અસંખ્ય યોજન દ્વીપ સમુદ્રમાં જઈને પડે જન્મે. કોઈ વાહનની જરૂર નહીં, એવી ઝડપી દ્રવ્ય ભ્રમણની ગતિ થાય. તો પહેલા ભાવે ભ્રમણ થયું છે એના ફળમાં દ્રવ્ય ભ્રમણ થાય છે. અહીંયા ટોટલ માર્યો છે એનો, કે તું આત્મામાં જા. ઠરીને ઠામ થવું હોય તો તું આત્મામાં જા. એવો આત્મા એને ભાસવા લાગે ત્યારે શું? નિરંતર એને એ ભાસવા લાગે, એના લક્ષમાંથી ખસે નહીં, ત્યારે એને નિર્ણય થયો એમ કહેવામાં આવે. ખસવું ન જોઈએ. શું? લક્ષમાંથી ખસે તો નિર્ણય નથી એમ છે. ખસે નહીં. પણ હું માણસ છું ક્યારે ખસે છે? ક્યારે એવો બીજો વિચાર આવ્યો કે હું માણસ મટીને ઢોર છું? નિર્ણય થાય તો ન ખસે, સીધી વાત છે. ભાવ ભાસે, ભાવ ભાસતો નથી. ઉપર ઉપર થી વિચાર કરે ને, ભાવ ભાસે જ્ઞાન લક્ષણ થી ભાસે. જ્ઞાન સ્વરૂપી છે, જ્ઞાન લક્ષણવંત છે, એટલે જ્ઞાન સ્વરૂપવંત છે. એનો અભ્યાસ કરે અને એને એને અવલોકનમાં વારંવાર એનો અભ્યાસ કરે તો એને આખો સ્વભાવ, અખંડ સ્વભાવ, મૂળ સ્વભાવ, પરિપૂર્ણ સ્વભાવ ભાષ્યમાન થાય છે. અનંતાને ભાષ્યું છે. ઓળખાણ કરવાનો પ્રયત્ન કરે ને ઓળખાણ ન થાય એવું બનતું નથી. ઓળખાણ કરવાનો પ્રયત્ન ન કરે ને ઓળખાણ થાય એવું પણ બનતું નથી. ઓળખાણ કરવા આવીએ છીએ પણ પ્રયત્ન કરતા નથી, ઓળખવાનો પ્રયત્ન નથી કરતા. આવવાની જરૂર નથી, પ્રયત્ન કરો એમ કે છે. ઠીક, તો મારું તત્વ તમારામાં છે ને તમારામાંથી એની ઓળખાણ કરવાની છે. તો તમે તમારી ઓળખાણ કરવા માટે ક્યાંય આવવા જવાની જરૂર નથી. તમે તમારામાં ઓળખાણ કરો, ઓળખાણનો પ્રયત્ન કરો. અને ઓળખાણનો પ્રયત્ન કરતા ઓળખાય એવો જ આત્મા છે, ન ઓળખાય એ પ્રશ્ન રહેતો નથી. અનંતાને ઓળખાયો છે. બહારમાં જે કામ કરવું હોય તો કે બીજો કરી શકે ને હું શું કરવાનો કરી શકું? એ ધાન ખાય છે ને હું કઈ ધૂળ ખાઉં છું એમ કે છું? એ અનાજ ખાય છે, હું અનાજ ખાઉં છું. એ કરી શકે તો હું શુક્રવાર કરી શકું? ત્યાં તો એને ચાનક ચડે છે. જેને એને આત્મક પાંચ ઇન્દ્રિયો બુદ્ધિ સાબુત છે, મને પણ બધું સાબુત છે, એ કરી શકે તો હું કરી શકું? એ કોઈ બીજા કરી શકે તો હું શા માટે ન કરી શકું? એમ ભગવાન કહે છે કે તું મારી જાતિનો આત્મા છો, મેં સર્વજ્ઞ પદ પ્રગટ કર્યું મારી શક્તિમાંથી, હું તને કહું છું, ખાતરી આપું છું, ગેરંટી આપું છું, તારી સર્વજ્ઞ શક્તિના અનુભવનો અનુભવ કરીને તું સર્વજ્ઞ પદ પ્રગટ કરી શકે. બહુ પ્રકાશમાં એ વાતનો ચમકારો દીધો છે કે પ્રથમ અનુભવ થાય છે એ સર્વજ્ઞ સ્વભાવનો અનુભવ થાય છે, હું સર્વજ્ઞ પરમાત્મા છું એમ અનુભવ થાય છે. તો એની દિશામાં સર્વજ્ઞ અને પરમાત્મા પદ પ્રગટ્યા વિના રહેશે જ. સર્વજ્ઞ પદનો અનુભવ સર્વજ્ઞતાને પ્રગટાવશે, નિયમથી પ્રગટાવશે. આવી મોટી
જ્ઞાન ભાવ થાય ત્યારે વિતરાગતાથી જ્ઞાન ભાવ થાય ત્યારે વિતરાગતા પૂર્વક જ્ઞાન જ્ઞાનને વેદે ત્યારે એમ લેવું છે. એ જ્ઞાન ભાવ છે. વિતરાગતાથી જ્ઞાન ભાવ થવું એનો અર્થ શું? કે રાગ દ્વેષ રહિતપણાના પરિણામે જ્ઞાન જ્ઞાનને વેદે ત્યારે એને સમાધિ ઉપજે. સ્વસંવેદન ભાવમાં સમાધિનું ઉપજવું છે. પોતાના જ બીજા નિજ વેદનમાં સમાધિનું ઉપજવું છે. તેથી સ્વરૂપમાં સમાધિ આ પ્રકારે ઉપજે છે અને તે પોતાના સ્વરૂપ બહુ કરે છે. મન સહિત છે અને મન રહિત છે. શુદ્ધ ઉપયોગ છે એ મન સહિત છે અને શુદ્ધ ઉપયોગ છે એ મન રહિત છે, એમ બંને રીતે કહેવામાં આવે છે. મન સહિત છે એનો અર્થ શું છે? કે જે મતી શ્રુત જ્ઞાનનો ઉપયોગ પર પદાર્થમાં જતો હતો ત્યારે મન સહિત જતો હતો. અહીંયા એ જ ઉપયોગ અંદરમાં આવ્યો એટલે એને મન સહિત પણ કહ્યું.
કહેવામાં કઈ કસર રાખી છે એવું તો અત્યારે નહીં કહી શકાય. કહેવામાં કસર રાખી છે એવું તું આત્મામાં જા તો તારું અથડાવું મટી જશે. જો સાધકનો બાહ્ય દેખાવ પણ એ જ રીતે થાય છે કે સ્વરૂપમાં અંતર્મુખ થવાનો, ઊંડાણમાં જવાનો અભ્યાસ કરવાના કાળમાં પણ એને ઉપયોગ અચંચળ થાય. કોને કોને ધ્યાન થઈ શકે? ધ્યાન ના બોલ આવી ગયા ને, કે જેના ઉપયોગમાં ધૈર્ય હોય તેને ધ્યાન થાય, ધીરજ હોય એને ધ્યાન થાય, અચંચળતા ચંચળતા ઘટી હોય એને ધ્યાન થાય એમ કહેવાય છે. વસ્તુ સ્થિર છે, ત્રિકાળ સ્થિર સ્વભાવ છે, નિત્ય સ્વભાવ છે, એના અવલંબને પરિણામન ઉપયોગ પણ સ્થિર થાય છે, એવો જ થાય છે. તો એવા સાધકોનો બાહ્ય દેખાવ પણ એટલો શાંત ને અચંચળતા વાળો હોય છે. મન વચન કાયના યોગ ઠરેલા હોય, સ્થિર હોય એવું લાગે છે. હડફડિયા જેમ હોય છે એવા કઈ નાનીને એમ જોવામાં આવતા નથી. એટલે એનો સ્થિર મન વચન કાયાનો યોગ ઉપયોગ, વાણીમાં શાંતિ, મન વચન કાયાના યોગમાં શાંતિ, પરિણમનમાં શાંતિ, સ્વભાવમાં શાંતિ, આમ શાંતિનું વાત બધી એક મેળ ખાતી વાત હોય છે. અને મુનિરાજની તો એટલી શાંતિ હોય છે કે અશાંત પ્રાણીઓ પણ એને જોઈને શાંતિ પામે. અરણિયા તો એની ખાજ ઉગાવે એટલી એની શાંતિ હોય છે. એવી ભાવે ભ્રમણ મટ્યું, એનું દ્રવ્ય ભ્રમણ મટ્યું, એનું પરિભ્રમણ મટ્યું. જોયા હતા ને ગોગામાં જીવડા, ચોમાસામાં બત્તીના જીવડા થાય છે, મોટી લાઈટો જે હોય છે રોડ ઉપર ને મર્ક્યુરી ને હોલોસોલ ને એટલા બધા જીવડા ચક્કર ચક્કર ફરતા હોય છે કે તમે જુઓ તો એ એક જીવડા ઉપર તમારી ફરતા જીવડા ઉપર નજર ન રહે એટલી સ્પીડમાં ફરે. એમાં એને સુખ છે કઈ, એટલી આકુલતા છે કે એ પોતાના પરિભ્રમણને રોકી શકતું નથી, ઉડી ઉડીને પડે, મરે તો એ ત્યાં જઈને ઉડીને પડે. એ ભાવે ભ્રમણ છે, એટલો ઉપયોગ એને ઘુમાયો છે જીવે. પછી આ દ્રવ્ય ભ્રમણ છે, દ્રવ્ય ભ્રમણમાં એનું જે જ્યાં સુધી પોતાના સ્થિર સ્વભાવને લક્ષમાં ન લીએ, નિત્ય સ્વભાવને લક્ષમાં ન લીએ ત્યાં સુધી એને આ પરિસ્થિતિ મટે એવું નથી. કેટલી આકુલતા છે એનું માપ કાઢે તો માપ નીકળે એવું નથી. આખી રાત મરે નહીં ત્યાં સુધી, સવારે જુઓ તો ઢગલો નીચે થઈ ગયો હોય મરીને બધા, કેટલા ટૂંકા હોય છે એ આખી રાત ઉત્પન્ન થાય ત્યાંથી તે મરે ત્યાં સુધી એ પ્રકાશ ઉપર ઝપટ માયા જ કરે. ક્યાંય એને નિંદ્રા આવે નહીં કે સુખ પડે નહીં. મનુષ્ય પ્રાણીને તો 5-6 કલાક નિંદ્રા આવી જાય, આને ક્યાંય સુખ પડે નહીં. સાધક એટલે આત્માના સ્વભાવને, શાંતિને, સુખને, જ્ઞાનને સાધે તે સાધક, સાધે તેને સાધક કહીએ. સાધના કરનાર તે સાધક ક છે, કાર્યના કર્તાપણાને સૂચવે છે. જ્ઞાયક, જ્ઞાનનો કરનાર તે જ્ઞાયક, સાધનાનો કરનાર તે સાધક, એમ પાછળ ક લાગે છે એ કર્તાપણાનો લાગે છે. અહીંયા આત્મામાં જવાની પ્રેરણા આપે છે કે તું આત્મામાં જા તો તારું અથડાવું મટી જશે, તારું પરિભ્રમણ મટી જશે. અથડાવું મટી જશે એમાં અથડવાના જન્મ મરણના દુઃખ પણ મટી જશે. જીવની શક્તિ ઘણી છે એટલે દુઃખને ભૂલી જાય છે, પણ ભૂલી જાય છે એટલે દુઃખ નહોતું એવું તો નથી. જ્યારે રોગ થાય, જન્મ મરણના દુઃખ થાય, ત્યારે ઘણી પીડાને અને વ્યાધિને ભોગવે, પાછો એવો શક્તિવાળો છે કે એને ભૂલતા વાર નહીં. આ એની શક્તિને બતાવે છે, ક્યાંયથી પણ એ શક્તિને પકડી શકે એવું છે. જ્યારે દુઃખને ભોગવે છે, પીડાને ભોગવે છે, ત્યારે તો એમ વિચાર કરે છે કે આવી પીડા ન ભોગવું એવું થાય તો સારું, મને આવી પીડા કોઈ વાતે ન હોય તો સારું. પણ એના કારણરૂપ જે પરિણામ એનો નાશ કર્યા વિના એના ફળનો નાશ કદી થઈ શકતો નથી. એટલે જે વિવેકી છે, દીર્ઘ દ્રષ્ટિવાળા છે, એ એના કારણનો નાશ કરવાના ઉપાયમાં જોડે છે પોતાના આત્માને, અને ત્યારે એને દુઃખનો નાશ થાય છે. એ વાત અહીંયા છે કે તું આત્મામાં જા, તારું પરિભ્રમણ મટી જશે, અથડાવું મટી જશે. જેને આત્મામાં જવું છે તે આત્માનો આધાર લે, જેને આત્મામાં જવું હોય તે આત્માનો આધાર લે. પોતાની જે નિજ સત્તા છે એ શાશ્વત સત્તા છે, એ ચૈતન્ય ભૂમિનો આશ્રય લે, ભાવે એની વર્તમાન હયાતીને નો અનુભવ કર. દ્રવ્ય તો તું શાશ્વત જ છો, અનુભવ કર એટલે તને તારી દ્રવ્ય ત્રિકાળી શાશ્વતતા છે, એનું જ્ઞાન તને થશે, અથવા એનો આધાર તને મળશે. આધાર લેવાનું કાર્ય શ્રદ્ધા કરે છે, જ્ઞાન કરે છે, આચરણ કરે છે, પુરુષાર્થ કરે છે. મુખ્ય ગુણો બધા આધાર લેવાનું કામ કરે છે, પણ શ્રદ્ધાનું એ મુખ્ય કાર્ય છે. બધામાં શ્રદ્ધાનું એ મુખ્ય કાર્ય છે કે પૂજા પોતાની નિજ ચૈતન્ય સત્તાનો આધાર લેવો. આધાર તો લીધા વિના જીવ ક્યાંય રહેતો નથી. બહુ ભાગ અનિત્ય પદાર્થ ને અનિત્ય પરિણામનો આધાર લઈને જીવ દુખી થઈ રહ્યો છે સંસારમાં. કે આ શરીરના આધારે હું ટકું છું, શ્વાસોશ્વાસને આયુષના આધારે હું જીવું છું, અને એ જીવન દરમિયાન પૈસા વગેરે, ધન ધાન્ય વગેરે જેટલી બાહ્ય સામગ્રી છે અનુકૂળતાની, એના આધારે હું જીવું છું, અને એવો આધાર લઈને, અનિત્ય પદાર્થોનો ને અનિત્ય પર્યાયોનો આધાર લઈને જીવ એકલી આકુલતાને ભોગવી રહ્યો છે, દુઃખને ભોગવી રહ્યો છે. એમાં ક્યાં એને શાંતિ, ચેન અને સુખ છે? આત્મપ્રાપ્તિના વિષયમાં ઊંડાણમાંથી જે પરિણામ આવે છે અનુભવથી આપેલા, એવું છે કે મારે ક્યાંય હવે અશાંતિ ન જોઈએ, મારા આત્માને સુખ શાંતિ ને ચેન જોઈએ. વર્તમાન અશાંત અને જે આકુલતા વાળું પરિણમન છે એ કોઈ પણ ભોગે ન જોઈએ, એ દુઃખથી છૂટવું છે એમ એને છૂટું છૂટું થઈ રહ્યું હોય એ છૂટી શકે છે. ભલે સુખનો અનુભવ નથી તો પણ વર્તમાન સ્થિતિ જે દુઃખમય છે એનાથી છૂટવાનો એને તીવ્ર ભાવ આવ્યા વિના સાચા સુખની શોધમાં એનો પુરુષાર્થ કાર્યગત થતો નથી. એ બહુ સ્વાભાવિક છે. હા, એને છૂટું છૂટું દુઃખથી છૂટું જ થયા કરતું હોય એ છૂટી શકે છે. શ્રીમદજીનું વચન છે, જેને બંધાવવું છે એ કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળમાં પોતાના હાથે કરીને બંધાય છે, છૂટવું છે એને કોઈ બાંધનાર નથી. આ તો લોકો બાના કાઢે છે ને કે અમારે ઘણો એમ છૂટી જવું છે, પણ શું કરીએ, આ કુટુંબની જવાબદારી માથે રહી અને અનેક કાર્યોની જવાબદારી રહી, કેવી રીતે છૂટી શકાય? કે તું હાથે કરીને બંધાય છે, છૂટવું હોય એને કોઈ રોકનાર. બંધાનાર ને કોઈ છોડાવનાર નથી. ખરેખર તો એમ સ્વયં જીવ બંધાય છે એને કોઈ છોડાવી શકે એવું નથી. ગુરુદેવ કહેતા, બળદનો દ્રષ્ટાંત આપતા, કે જ્યાં ઓલું સવારના પોરમાં ગાડાનું ધોસરું ઊંચું કરે ત્યાં માથું નાખી અને આવીને ઊભો રહે કે બાંધો મને હવે નાખો ગાળિયો, ગળામાં નાખે અને ગાળિયો કે અને ગળામાં બાંધે રસીથી, તો એ ધોસરું ઊંચું કરે ત્યાં ફટાક કરતો આવીને ઊભો રહે. આ એવું છે, આજે કે સામે નિમિત્ત જોવે સીધો ઢળી જાય છે, બંધાય છે, પર પદાર્થમાં રોકાય છે કે નહીં. એટલે જ્યાં એને ઉદયમાન પરિસ્થિતિ જે કાંઈ જેને જે છે તે એનું ધોસરું છે, ઉદયમાં આવે છે તો ફટ નાખનાર પરિણામ જાય છે અંદર બળદની જેમ. જોડાય સ્વયં પોતે પોતાના કારણથી અને પછી પાછું બાનું કાઢે, શું કરીએ ભાઈ, આ બધી પરિસ્થિતિ એવી છે કે આટલું જોડાયા વિના હાલતું નથી ને બંધાવવું પડે છે. ખોટી વાત છે, તારે છૂટવું હોય તો જગતમાં કોઈ બાંધનાર આત્માનું કરવાનું, આત્મામાં બેદરકાર નહીં રહેવાનું, પછી બારમાં બેદરકાર રહેવાય તો માફ છે, એ ગુનો માફ છે. સંસાર માંડીને શું કરવા બેહવું જ તે. સંસાર માંડીને બેઠા હોય, પણ માંડીને બેઠા હોય તો છે ને, આ તો હવે ઉઠાડવાની વાત છે. માંડેલો હોય તો ઉઠાડી શકાય, માંડેલો છે તો ભૂલથી માંડેલો છે. કોઈ એમ નથી કહેતું કે તમે ભૂલ કરી હોય તો સુધારી નથી શકાતી, એવું 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 ભગવાન ના પાડતા નથી કે ભૂલ કરી છે તો તો હવે સુધારીશ નહીં, એવું કઈ કહેતા નથી. પોતાની રુચિ થી જીવ કરે છે, પછી બાના ગમી કાઢે તો આમાં તો ફૂલ ચાલે એવું નથી, આમાં કઈ ફૂલ ચાલે એવું નથી. પોતાની રુચિ થી કરે છે, જે કાર્ય કરે છે એ પોતાની રુચિથી કરે છે. પોતાની અરુચિ હોય તો ક્યાં સુધી ટકી શકે, અરુચિમાં કોઈ જીવ ન ટકી શકે. હાલા કરે છે બરાબર, રુચિ થી હાલે છે એનો અર્થ એમ છે. પણ એ ધોસરામાં માથું તો પોતે જ નાખે છે. જે ગુરુદેવ દ્રષ્ટાંત આપતા ને એ પરમ સત્ય છે, એને પોતાને ટેવ પડી છે. પોતે પોતે ધોસરામાં માથું નાખે છે, બળદ તરીકે જોડાય છે, અને પછી એમ કે આ બીજાએ મારા ઉપર જવાબદારી નાખીને અમારે કર્યા વગર છૂટકો ને, ખોટી વાત છે, તદ્દન ખોટી વાત છે. તારી મેળે તે ધોસરામાં તું જોડાણો છો એ વાત નક્કી છે, તારે ન જોડાવવું હોય તો તને કોઈ જોડનાર નથી એમ કે. હા, બળદ કરતા તે ભૂંડી હાલત છે, કે બળદ ને તો કેટલાક કલાક પૂરતું જ હોય ધોસરું. આ તો ધોસરા માંથી નીકળતો નથી, 24 કલાક ઊંઘમાં એ ને જાગતા એ, આ મારું ને હું એનો, અને એ ધોસરા માંથી નીકળતો. બસ આ આત્મામાં જાય એમ કે છે, ચોખ્ખી ચોખ્ખી તો વાત છે. એક વચન એવું છે કે બધે થી છોડાવી દે એમ છે. નાની ને ટૂંકી વાત છે એટલે કિંમત નથી એમ નથી. એક વચન એવું છે કે તું આત્મામાં જા, આખા જગત ઉપરનું લક્ષ ઉડાવીને, અથવા તે રચેલી તારી સૃષ્ટિ, તે માંડેલી તારી સૃષ્ટિને માંડેલો તારો સંસાર, એમને પીડ્યું રહેવા દે ને અંદરમાં જા. ત્યાંથી મમત્વ છોડીને ભાવથી પહેલા છૂટવું છે, દ્રવ્ય તો આપોઆપ છૂટી જશે. અંદર થી પણ એવું છે કે કરોળિયો ઝાડમાં છે, પણ કરોળિયા તરીકે છૂટો છે કે કરોળિયા તરીકે બંધાયેલો છે, એક બોલ છે આમાં એવો. કે તું સંસારમાં ભલે બંધાયેલો છો, પણ એક તારા આત્મા તરીકે તું આત્મા છૂટો છો તો, પણ એમ જોવાનો તે કદી પુરુષાર્થ કર્યો નથી. તું તારા સ્વરૂપે તો છૂટો છો, તને કોણ બાંધે, કોઈ બાંધે એવું જગતમાં વસ્તુ વ્યવસ્થા નથી. પણ તારા ભાવે તું બંધાયેલો હોવાનો અનુભવ કરે છો અધ્યાસે કરીને, અને તારી જ લાળમાં, ભાવની લાળમાં તું કરોળિયાની જેમ ખૂંચવાયેલો, તને માને છો ને જાણે છો ને દુઃખ ને ભોગવે છો, બાકી તું તારા સ્વરૂપે તો છૂટો જ છો. જમણા હાથ બાજુ એક બોલ છે. બહુ વચન રચના પણ માર્મિક છે એ વિષયની. માણસ તરીકે તું છૂટો છો એમ પેરેગ્રાફ મૂકો છો. આવી ગયો હોય બોલ, ઊંચાઈ ગયો હોય તો ખ્યાલ નથી. એટલો બસો ચોસઠ મનુષ્ય તરીકે તું છૂટો છો એમ એમ કરીને આવે છે. જેમ કરોળીઓ લાળમાં બંધાયેલ છે તે છૂટવા માગે તો છૂટી શકે છે, જેમ ઘરમાં રહેતો માણસ અનેક કાર્યોમાં ઉપાધિઓમાં જંજાળમાં ફસાયેલો છે તો પણ તે માણસ તરીકે છૂટો છે. એક માણસ તરીકે એને કોઈ દોરડા બાંધ્યા છે, ઉપાધિમાં છે, ઘરના કાર્યોમાં છે, પણ માણસ તરીકે તો માણસ તરીકે છૂટો છે. એમ પ્રયત્ન કરે, વિભાવની જાળમાં ફસાયેલ છે, બંધાયેલ છે, પણ પ્રયત્ન કરે, છૂટો જોવાનો પ્રયત્ન કરે તો પોતે છૂટો છે એમ જણાય. જ્ઞાયક ભાવ બંધાયેલો નથી, છૂટો છે એને છૂટો જોવાનો પ્રયત્ન કરે તો પોતાને છૂટાપણાનો અનુભવ થાય કે હું છૂટો છું. ચૈતન પદાર્થ તો છૂટો જ છે, પણ એવું પોતાનું સ્વરૂપ ભૂલી ગયો છે, વિભાવની જાળ પોતે પાથરીને એમાં ફસાણો છે. પ્રયત્ન કરે તો છૂટો જ છે, છૂટાનો છૂટાને જોવાનો પ્રયત્ન કરે તો છૂટો જ છે, દ્રવ્ય બંધાયેલ નથી. બહુ માર્મિક વિષય લીધો છે. માણસ તરીકે તું જો તું છૂટો છું, તને બાંધો જ કોઈ, ભલે અનેક કાર્યોમાં ફસાયેલો પણ માણસ તરીકે છૂટો છું કે નહીં, આ એક અનુભવ ગમ્ય દ્રષ્ટાંત છે. બરાબર 47માં બોલ હતો. આદત થઈ ગઈ છે પોતાની રૂચિથી ઉપાધિમાં જોડાય છે. કોઈ પણ કાર્યની ઉપાધિમાં જોડાય છે તો પોતાની રૂચિથી જ જોડાય છે. પાછા વળવું હોય તો એને પોતાને લાભ નુકસાન સમજીને પાછો વળી શકે એવું છે. જીવનો સ્વભાવ છે નુકસાનમાં ઉભો રહે નહીં, નુકસાન એને પોસાય નહીં, પણ નુકસાન પોસાય છે ત્યાં સુધી એને નફો થવાનો નથી. જેને આત્મામાં જવું છે તે આત્માનો આધાર લે, આધાર લેવાનો જે વિષય છે એ પણ થોડો પોતાને પોતાના પરિણામથી ચાલતા અનુભવથી સમજવાનો વિષય છે કે પોતે કેવી રીતે કયા કયા પરદ્રવ્યોનો અને સંયોગોનો આધાર લઈને પરિણમી રહ્યો છે, જીવન જીવી રહ્યો છે, આ વિષય થોડોક એને અનુભવથી તપાસવા જેવો છે. ઉલટો તો એને પોતાનું પરિણમન આધાર લીએ છે અને એ આધાર બુદ્ધિનો વિષય શું શું છે એને ખ્યાલમાં આવશે. ખરેખર તો એને પોતાની શુદ્ધ ચૈતન સત્તા જે શાશ્વત છે એ વાસ્તવિક આધારનો વિષય છે, એ સમ્યક દર્શનમાં આધારનો વિષય છે, સમ્યક જ્ઞાનમાં પણ એ આધારભૂત સત્તા છે. સત્તા તે આધારભૂત ભાવ છે, આધારભૂત દ્રવ છે એ એને સમજાય છે. અને ત્યારે એને આત્મામાં જવાનું થાય છે. જ્યાં સુધી આધાર બદલે નહીં ત્યાં સુધી પરિણામ આત્મામાં જઈ શકે નહીં. આ એક વિજ્ઞાન છે પરિણામનું. પરિણામને આત્મામાં જવા માટે આધાર પહેલા બદલવો પડે છે. બીજી રીતે કહીએ તો ભેદ જ્ઞાનનો પુરુષાર્થ અથવા ભેદ જ્ઞાનનો અભ્યાસ કે પ્રયોગ એ આધાર બદલવાની એક પ્રક્રિયા છે, પ્રોસેસ છે, બીજું કાંઈ નથી, ચેન્જ ઓફ એલાઇનમેન્ટ. આ જીવ આધાર પકડીને બેઠો છે એટલો એને સજ્જડ આધાર પકડ્યો છે રાગનો અને રાગના વિષયભૂત પદાર્થનો કે ત્યાંથી ઉખડીને એકમાત્ર નિજ ચૈતન્ય સત્તાનો આધાર લીએ તો પરિણામ આત્મામાં જાય. જેને આત્મામાં જવું હોય તે આત્માનો આધાર લે, આધાર બદલ્યા વિના પરિણામ આત્મામાં અંતર્મુખ થઈને જઈ શકશે નહીં. આ વિજ્ઞાન છે પરિણામ. કોઈનો આધાર લેવાનો પ્રશ્ન નથી. ના પાડી તીર્થંકર સાક્ષાત તીર્થંકરની આધાર બુદ્ધિ પણ સ્વયંનો નાશ કરાવવા વાળી છે. બહુ કડક લીખું છે. આત્માનો નાશ થશે એમ કે છે, ઠીક શ્રદ્ધામાંથી. આમ તો આત્માનો નાશ થતો નથી દ્રવ્ય તો, બીજાનો આધાર પકડ્યો કે ગયો પોતાના આધારથી, પોતાના આધારથી ખસ્યો એ પણ ક્ષણિક છે. તો સંસ્કૃત પર્યાય એક સમયની પર્યાયનો આધાર લઈશ કેવી રીતે? જે આ ફરતી ચીજ છે, આ લોલક છે, પંખો છે, એના ઉપર નજર રાખીને સ્થિર નજર કેવી રીતે કરીશ? ચલિત પદાર્થ ઉપરની દ્રષ્ટિ કેવી રીતે સ્થિર થશે? સંચય પદાર્થો ઉપરની દ્રષ્ટિ સ્થિર થતી નથી. પર્યાય તત્વ તો એક સમયનું ચલિત તત્વ છે, એમાં એનો આધાર ક્યાંથી લઈશ? એક સમયમાં ખસી જશે, તારો આધાર જ ખસી જશે. એનો આધાર કોઈ લઈ શકે નહીં ને લઈએ ભ્રમણાથી દુઃખી થાય, બીજું કાંઈ બની શકે એવું નથી. આધાર તો લઈ શકાય એવું તત્વ જ નથી પર્યાય. એ રીતે અહીંયા એક આધારની ગંભીર વાત કરી છે. આત્મામાં જવું હોય તે આત્માનો આધાર લે તો આત્મામાં જાય, નહીતર આત્મામાં જઈ શકે નહીં.